नमस्कार आकाशवाणी। समाचार अनिल पटेल वांचे छे। सौ प्रथम मुख्य समाचार। દેશની સલામતીની ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ। દેશના 32 હવાઈ મથકો પર નાગરિક ઉડ્ડયન પર લાગેલો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવાયો। છત્તીસગઢમાં રાયપુર નજીક થયેલા માર્ગ અકસ્માતમાં 13ના મૃત્યુ। ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામ બાદ શેરબજારમાં ભારે ઉછાળો। સેન્સેક્સ 2500થી વધુ અને નિફ્ટી 780 અંક વધ્યો। અને 14 વર્ષની લાંબી કારકિર્દી બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને આજે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ। બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ, 3 સશસ્ત્ર સેનાઓના પ્રમુખ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દરમિયાન સેનાએ જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા કેટલાક વિસ્તારમાં ગઈકાલે રાત્રે પરિસ્થિતિ એકંદરે શાંતિપૂર્ણ રહી। સેનાએ જણાવ્યું કે કોઈપણ પ્રકારની ઘટનાની માહિતી નથી। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ નાગરિક વિમાન સંચાલન માટે અસ્થાયી રૂપે બંધ કરાયેલા 32 હવાઈ મથક તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવામાં આવ્યા છે। અગાઉ આ હવાઈ મથકો આ મહિનાની 15 તારીખ સુધી નાગરિક વિમાન સંચાલન માટે બંધ હતા। એક નિવેદનમાં ભારતીય હવાઈ મથક સત્તામંડળે મુસાફરોને એરલાઇન્સ સાથે ફ્લાઇટ સ્ટેટસ તપાસવા અને નિયમિત અપડેટ્સ માટે એરલાઇન્સની વેબસાઇટનું નિરીક્ષણ કરવાની સૂચના આપી છે। ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું કે ભારતે ઓપરેશન સિંધુના માધ્યમથી આતંકવાદ સામેની લડાઈમાં સંપૂર્ણ વિશ્વને એક નિર્ણાયક સંદેશ આપ્યો છે। નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી પાકિસ્તાનને અલગ કરવા અને આતંકવાદના સામનામાં સામાન્ય સંમતિ બનાવવા 20 દેશોના નેતાઓ સાથે સીધા સંપર્કમાં હતા। તેમણે જણાવ્યું કે અનેક ઇસ્લામિક દેશ સહિત તમામ દેશોએ ભારતના વલણ પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું। આ અંગે શ્રી પાત્રાએ વધુ માહિતી આપી।
एक लक्ष्य था आतंकवादी ठिकाने जो दूर दराज इलाके में है पाकिस्तान में, जहां आज तक कोई नहीं पहुंच पाया, जहां आज तक पाकिस्तान के आतंकवादियों को लगता था कि वो सुरक्षित हैं, वहां तक पहुंचना ये लक्ष्य था। दूसरा लक्ष्य था आतंकवादियों को ढेर करना, मार देना। तीसरा लक्ष्य था इन टारगेटों को जमींदोज करना, उन्हें मिट्टी से मिला देना। चौथा लक्ष्य था इस पूरे काम को करते हुए कोई भी सिविलियन उसके ऊपर किसी प्रकार से कोई इंजुरी नहीं होना। और अंतिम लक्ष्य था जो पाकिस्तान का मिलिट्री या सैन्य बेस हो उसके ऊपर हमला नहीं करना। अर्थात ये लड़ाई आतंकवाद के खिलाफ थी। यह लक्ष्य था ऑपरेशन सिंदूर का।
લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના DGMOએ યુદ્ધ વિરામની સ્થિતિ યથાવત રહે અને આ સમજૂતીને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે આજે એક બેઠકનું આયોજન કર્યું છે। અગાઉ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ લેફ્ટનન્ટ જનરલ ઘાઈએ જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા યુદ્ધની સ્થિતિનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે। નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા DGMOએ જણાવ્યું કે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાન અને POKમાં 9 આતંકવાદી કેન્દ્રો પર થયેલા હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે। એર ઓપરેશન્સના ડિરેક્ટર જનરલ એર માર્શલ AK ભારતીએ વાયુસેના દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે જણાવ્યું કે પાકિસ્તાનના વિમાનોને સરહદની અંદર પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા અને કેટલાક વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા। છત્તીસગઢમાં ગઈકાલે રાત્રે રાયપુરના સારાગાંવ નજીક એક માર્ગ અકસ્માતમાં 13ના મૃત્યુ થયા છે। મૃતકોમાં 9 મહિલા અને 4 બાળકનો સમાવેશ થાય છે। માર્ગ અકસ્માતમાં 13થી વધુને ઈજા થઈ છે। એક વાહન ખરોરા નજીક ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં લગભગ 40 લોકો સવાર હતા। ઉત્તરાખંડમાં ગૌરીકુંડથી કેદારનાથ ટ્રેક પર ઘોડા અને ખચ્ચર સેવાઓ ફરીથી શરૂ થઈ ગઈ છે। અગાઉ અશ્વ ઇન્ફ્લુએન્ઝાના ભયને કારણે આ સેવા કામચલાઉ ધોરણે બંધ કરાઈ હતી। પશુ ચિકિત્સા તપાસ પછી 1709 પ્રાણીઓને મુસાફરી માટે યોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા। સેવાઓ ફરી શરૂ થતાં યાત્રાળુઓએ રાહત અનુભવી છે અને પશુ સંભાળનારાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। મુખ્ય પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર આશીષ રાવતના જણાવ્યા અનુસાર ચેપ હવે ઝડપથી ઘટી રહ્યો છે અને અસરગ્રસ્ત પ્રાણીઓના આરોગ્યમાં સુધારો થઈ રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાના અવસરે તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે સત્ય, સમાનતા અને સદભાવનાના સિદ્ધાંત પર આધારિત ભગવાન બુદ્ધનો સંદેશ માનવતા માટે માર્ગદર્શક રહ્યો છે। શ્રી મોદીએ જણાવ્યું કે ત્યાગ અને તપસ્યાને સમર્પિત ભગવાન બુદ્ધનું જીવન વિશ્વ સમુદાયને હંમેશા કરુણા અને શાંતિ માટે પ્રેરણા પૂરું પાડતું રહેશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. હવામાન વિભાગે આજે ઉપ હિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં વાવાઝોડાની આગાહી છે. આસામ, મેઘાલય અને પંજાબના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વાવાઝોડાની શક્યતા છે. બીજી તરફ બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે. ઝારખંડ, કેરળ, માહે, તમિલનાડુ અને પુડુચેરીમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે. આગામી 7 દિવસ દરમિયાન મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી કરાઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થવાને પગલે શેરબજારમાં તેજીનો માહોલ છે. છેલ્લા અહેવાલ પ્રમાણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ 2500 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ NSEનો નિફ્ટી 780 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. પ્રસિદ્ધ ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સાથે ટેસ્ટ ક્રિકેટમાં તેમની 14 વર્ષની શાનદાર સફરનો અંત આવ્યો છે. કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 123 મેચોમાં 46.85ની સરેરાશથી 9,230 રન બનાવ્યા છે. પોતાની 14 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં કોહલી, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનિલ ગાવસ્કર પછી ભારત માટે ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા છે. કોહલીએ 68 ટેસ્ટમાં દેશનું નેતૃત્વ કરીને 40માં વિજય મેળવ્યો હતો અને 17માં પરાજય થયો હતો. રમત જગતના અન્ય કેટલાક સમાચારો જોઈએ તો તીરંદાજી વિશ્વકપના બીજા તબક્કામાં ભારતનું અભિયાન 7 ચંદ્રક સાથે પૂર્ણ થયું. ચીનના શાંઘાઈમાં યોજાયેલી આ સ્પર્ધામાં ભારતે 2 સુવર્ણ, 1 રજત અને 4 કાંસ્ય ચંદ્રક જીત્યા. વિશ્વકપનો ત્રીજો તબક્કો તુર્કીના અંતાલિયામાં 3-8 જૂન સુધી યોજાશે. બીજી તરફ મહિલા ક્રિકેટમાં ભારતે 3 દેશની વનડે શ્રેણી જીતી લીધી છે. ભારતીય ટીમે કોલંબો ખાતે શ્રીલંકાને 97 રનથી પરાજય આપ્યો. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 342 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકાની ટીમ 48.2 ઓવરમાં 245 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના 8મા દિવસે છોકરાઓની કબડ્ડીની ફાઇનલ મેચમાં હરિયાણાએ મહારાષ્ટ્રને હરાવીને 20 ચંદ્રક જીત્યો. તો છોકરીઓની 49 કિલો વજનવર્ગમાં મહારાષ્ટ્રમાં અસ્મિતા ધોનીએ ક્લીન એન્ડ જર્કમાં 95 કિલો અને ઓવરઓલ 170 કિલોની વજન ઉઠાવીને નવો વિક્રમ સર્જ્યો. ખેલો ઇન્ડિયાના 9મા દિવસે આજે ખેલાડીઓ બોક્સિંગ, ટેનિસ અને તલવારબાજીની સ્પર્ધાઓમાં ભાગ લેશે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના 8મા દિવસે પણ મહારાષ્ટ્રનું વર્ચસ્વ યથાવત રહ્યું છે. મહારાષ્ટ્રએ અત્યાર સુધી 30 સુવર્ણ અને 25 રજત સહિત 80 ચંદ્રક જીત્યા છે. કર્ણાટક 42 ચંદ્રક સાથે બીજા સ્થાને અને રાજસ્થાન 24 ચંદ્રક સાથે ત્રીજા સ્થાને છે. BLA બલુચ લિબરેશન આર્મીએ બલુચિસ્તાનમાં 51થી વધુ સ્થળ પર 71 મોટા હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠને એક નિવેદનમાં જણાવ્યું છે કે પાકિસ્તાન માત્ર વૈશ્વિક આતંકવાદીઓ માટે ઉદ્ભવ સ્થળ જ નહીં પણ લશ્કરે તૈયબા, જૈશ એ મોહમ્મદ અને ISIS જેવા ખતરનાક આતંકી જૂથને રાષ્ટ્રપોષિત વિકાસનું પણ કેન્દ્ર છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIAએ ખાલિસ્તાની ઉગ્રવાદી કાશ્મીરસિંહ ગલવડ્ડીની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. આ ઉગ્રવાદી પંજાબના લુધિયાણાનો રહેવાસી છે અને તે 2016માં પંજાબની નાભા જેલમાંથી નાસી છૂટ્યો હતો. NIAએ બિહાર પોલીસ સાથેની સંયુક્ત કાર્યવાહીમાં તેની મોતીહારીથી ધરપકડ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશની સલામતીની ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી. દેશના 32 હવાઈ મથકો પર નાગરિક ઉડ્ડયન પર લાગેલો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવાયો. છત્તીસગઢમાં રાયપુર નજીક માર્ગ અકસ્માતમાં 13ના મૃત્યુ. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ બાદ શેરબજારમાં તીવ્ર ઉછાળો. સેન્સેક્સ 2500 અને નિફ્ટી 780 અંકથી વધુ. અને 14 વર્ષની લાંબી કારકિર્દી બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.